તારીખ 21/1/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 79 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 72.
પ્રેક્ટિસ કરે પહેલા રોટલી દૂર ન થાય જ્યાં સુધી ગોલ ના આવડે ત્યાં સુધી પ્રેક્ટિસ કર્યા છે, રોજ થોડી થોડી પ્રેક્ટિસ કરે. એમ સિદ્ધાંત ગ્રહણ કરવામાં પ્રેક્ટિસ કરવાની પહેલા પાત્રતામાં આવવાનું સિદ્ધાંત સમજાય છે. એવો અઘરો નથી કે કોઈ પ્રેક્ટિસ કરવા છતાં ના આવે એવો કોઈ જરૂર નથી. જે કોઈ વિષયની પ્રેક્ટિસ કરે એ બધા વિષય આવે એ વ્યક્તિ વિષય આત્મજ્ઞાન માની જગત બધી આધારિત કોઈ વિષય
પ્રેક્ટિસ કરતું નથી.
વિચાર કરવા દે છે ત્યારે કઈ ચાલુ વિચાર તો કોઈ ભૂમિ નથી. જો આત્મ સ્વરૂપ વિજ્ઞાન કરતા ઓળખાઈ ગયું તો એ લક્ષણ આવશે. પછી જે સ્વરૂપ લક્ષે ભેદ જ્ઞાન થશે એ અનુભવમાં પરિણમી જશે. આમ સિદ્ધ સિદ્ધિ લાઈન છે અને બહુ સંક્ષિપ્તમાં આટલી બહુ લાંબી ચોડી વાત નથી, મોટી કથા વાર્તા નથી, લાંબી લાંબી કે આગલું પાછલું ભૂલી જવાય, એક વાત વિચારતા બીજી ભૂલી જવાય એવું નથી. સિદ્ધે સીધું બહુ સંક્ષિપ્તમાં વાત છે. આરાધનાનો વિષય કોઈ લાંબો ચોડો છે જ નહીં, કેમ કે એક તો પોતાનું સ્વરૂપ અને પરિણામ અને એમાં અભેદ થઈ જાય શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર થી. આમાં બીજી લાંબી શું વાત છે? સિદ્ધાંતમાં લાંબી લાંબી વાત છે, નહીં ને ન્યાયોની લોજિકની લાંબી ચોડી વાતો છે જેના ગ્રંથો ભરાય છે ન્યાયના ગ્રંથોના. આરાધનામાં એ કોઈ લાંબી લપ નથી પડી. શું બહુ ટૂંકી વાત છે, એને એટલા માટે ત્રી ઇંચ કરી શકે છે, એનું શું કારણ છે? ત્રી ઇંચ પંચમ ગુણ સ્થાને જાય છે, એટલી આરાધના કરી શકે છે. અને મનુષ્ય હોય તો પંચમ ઉત્કૃષ્ટ પંચમ ગુણ સ્થાનને ના અંત સુધી પહોંચે તો મોટાભાગની પ્રકૃતિનો વિચ્છેદ થઈ જાય છે પાંચમા ગુણ સ્થાન. બાવીસ પ્રકૃતિ છે, પણ બે તો એક શુભાશુભ ની બે બાજુ ગણાય છે, એટલે 120 મુખ્ય છે. 148 માં જે છવ્વી છે તો નામ પ્રકૃતિ ના બધા પેટા ભેદ માં એવું બધું છે, એમાં કોઈ ખાસ વાત નથી. મુખ્ય પ્રકૃતિ 120 છે. 120માં 41 તો સમય દર્શન વખતે જ જાય છે પ્રારંભમાં. ચોથા ગુણસ્થાનમાં આગળ વધે અને પાંચમામાં પ્રવેશ કરે ત્યારે બીજી થોડી વહી જાય છે, પાંચમામાં બીજી ઠીક ઠીક વહી જાય છે, છઠ્ઠા સાતમામાં કોઈ બીજો વિચ્છેદ નથી થતો. પાંચમા ગુણસ્થાને તો ત્રી ઇંચ આવી જાય છે, એટલી આરાધના સહેલી છે એમ કહેવાનો તાત્પર્ય એ છે કે આરાધના એટલી સહેલી છે. જેટલી કોઈ વિદ્વાન બનવા માટે મગજમારી કરે, માથા પચીસી કરે, માથા ફોડ જેને આપણે કહી શકું ગુજરાતી, એટલી આરાધનામાં નથી. હોય તો તિરિંજને કાંઈ થઈ ન શકે. એક માણસને વિદ્વાન થવું હોય, વાત સમજાવવી હોય, કારણ કે વિદ્વાન થવા માટે એને સમજાવવા સુધીની કેપેસિટી આવી જશે, એને ઘણી માથા ફોડ કરવી પડે, ઘણા શાસ્ત્રો માટે ઘણા ન્યાયો પ્રતિ ઘણી ધારણા થાય. સાચી વાત છે કે પોતે થોડી દરકાર અત્યાર સુધી કરી છે. સંસારમાં પૈસા કમાવા માટે ગમે એટલી ગરજ કરે, રીઝન હોય, પણ જો 5-25 હજાર લાખ રૂપિયાનો માલ લેવા આવ્યો હોય, સારો ગ્રાહક હોય, વેપારી કેટલા લટુડા પટુડા કરે છે, કેટલો ગલુડિયાની જેમ કામ કરે છે, એને એમ થાય કે આ મને લાભનું કારણ છે, અહીંયા લાભ કેટલો દેખાણો છે, આ દરજ કેટલી છે. એનું નામ જ ઉપદેશ છે, ઉપદેશ ગ્રહણ કરવાની ગરજ કેટલી છે એના ઉપર આખો આધાર છે. બહારમાં પ્રતિકૂળતા ના પ્રસંગો ચિંતા ઉત્પન્ન કરે છે, બરાબર છે, જન્મ મરણ છે તો કોઈ મોટી વાત નથી ને, મરણ છે તો કોઈ મોટી વાત નથી. અનંત જન્મ મરણ માં પ્રોબ્લેમ ઉભો છે, હવે મિથ્યા છે ત્યાં સુધી એની કેટલી ચિંતા કરી. જે ચિંતા કરે છે એથી અનંત ગણી કરવી જોઈએ, એના બદલે અનંતમાં ભાગે કરતો નથી. પછી એમ કે આ તો કઈ થતું નથી, પણ થાય ક્યાંથી? કોઈ વાસ્તવિકતા એની સમજવી નહીં કે વાસ્તવિકતા ન સમજાય થઈ જાય. વાસ્તવિકતામાં આવ્યા વગર અને વાસ્તવિકતા સમજ્યા વગર કોઈ પણ જાતની આશા રાખવી સ્થાને વાત છે. અરે સ્વપ્ના જેવો સંસાર છે, એટલે કે સ્વપ્નની સુખડીથી પેટ ભૂખ માંગતી નથી, અને સ્વપ્નમાં મળેલા હીરા દાગીના જળ ઝવેરાત મકાન મિલકત જાગ્રત અવસ્થામાં હોતી નથી, કલ્પના માત્ર હોય છે. એમ પોતાના આત્મ સ્વરૂપ ભિન્ન આત્મ સ્વરૂપને વિશે કોઈ ચીજ નથી આવતી. અત્યાર સુધીમાં અનંતા કુટુંબ પરિવાર કર્યા, અનંતા મકાન મિલકત કર્યા, અનંતી પ્રતિકૂળતાઓ વેઠી, અનંતી અનુકૂળતાઓ ભોગવી, છે કાંઈ આત્મામાં? વાસ્તવિકપણે જુઓ તો આત્મામાં એને કાંઈ લેવા દેવા રહ્યું જ નથી અત્યારે. છે કાંઈ એમાંથી? આત્માને જ્યાં જુએ, જેમ જાગૃત થઈને જુએ તો ઓલી કોઈ ચીજ નથી, એમ આત્માને જુએ તો ઓલી કોઈ ચીજ નથી. એના માટે વર્તમાન જે ઉદયની સાથે એને એકત્વ ભજે છે, જે ઉદયના કાર્યોમાં ઘણા ચીકણા પરિણામ વર્તે છે, એ ઉદયમાં આ વસ્તુને હવે લાગુ પાડવી છે કે આ કલ્પના છે કે વાસ્તવિક છે. જેમાં મારા પણ પાસે છે એ કલ્પના છે કે વાસ્તવિક છે? હું છું એમાં કે એ છે મારામાં? તપાસ કરો. આમ ધ્યાન થાય છે ત્યારે તો લોકો બોલે ભાઈ છે એનું કઈ ભેડું ઘર મૂકીને વિયો ગયો એમ કે છે કે નહીં, છે હતું એનું કઈ રહી ગયો કઈ એમ પૂછે છે. પણ એ તો ગયો ત્યારે નહીં, અત્યારે એમ જ પરિસ્થિતિ છે. એ તો ગયો ત્યારે વાત કરે છે, એ અત્યારે સમજવાની વાત છે. અત્યારે સમજે તો ભેડો પાર છે, અત્યારે ન સમજે તો ઓલી વાત કોઈ કામમાં આવવાની નથી. અહીંયા તો એટલું કહેવું છે કે આ સંયોગો પણ એટલા અનિત્ય છે, એટલા ક્ષણવર્તી છે, એટલા થોડા કાળ પ્રત્યે તારા સંયોગમાં છે, જેમાં તું તારા ધ્રુવને છોડીને આખે આખો ત્યાં ધ્રુવતા સ્થાપી દે છો, તારી નિત્યતા છોડીને આખે આખી નિત્યતા ત્યાં સ્થાપીને વર્તે છો, તો પરિણમે છો. તો બહુ ક્ષણિક છે એ તો. આવડી મોટી ભૂલ કા કર? હું જે અનાદિ અનંત કાળની અપેક્ષાએ તારું નિત્યત્વ જે અનાદિ અનંત, એની પાસે આ વર્તમાન દેહાદી સંયોગો છે, એ તો કાળના સમુદ્રમાં એક જેમ એવી ઉડે છે, જણ ઉડે, જણ પાણીની જણ ઉડે ને, ભોજા હોય તો ઉપર જણ ઉડે, એક જણ જેવું છે. એટલું બધું એનું જે પરિમાણ છે નાનું છે. આખી તારી નિત્યતા છોડીને આટલા એક નાના કાળમાં તું એકદમ નિત્યતા સ્થાપીને વર્તે છો, તો મોટી ભૂલ પડી છે. નાની ભૂલ નથી પડી, પણ બહુ મોટી ભૂલ પડી છે. અને એનો પ્રગટ પુરાવો છે એકદમ થૂ થઈને છૂટો પડી જાય છે. જે આયુષ્ય પૂરું થાય છે એક સેકન્ડ ને ઓછા ભાગમાં, અસંખ્યમાં ભાગમાં, એક સમયમાં કે બે સમયમાં, અબજો યોજન ક્યાં જઈને વસે છે, જ્યાં એનું કોઈ નથી. અહીંયા બધું એને એમ લાગતું કે બધા મારા છે, આ ઘરમાં બધા મારા છે, ત્યાં એનું કોઈ નથી. આવી પરિસ્થિતિ 14 બ્રહ્માંડમાં ક્યાં જઈને પડે વંટોળ છે. 14 બ્રહ્માંડમાં પરિભ્રમણમાં મોટો વંટોળ ચાલે છે, જબરજસ્ત સાયક્લોન. તું ધ્રુવને બાજીને બેસી જા તો એ વંટોળિયામાંથી બચી જઈશ, નહીં તો એ વંટોળિયામાં ક્યાં ફેંકાઈશ, કઈ પત્તો નહીં લાગે. કુટુંબ કીર્તિ મકાન બધું અહીં પડ્યું રહેશે, એ બધું અહીંયા, એ તો અમસ્તુ અહીંયા જ પડ્યું છે. તારા કુટુંબમાં હતો કેદી ને તું એનામાં હતો કેદી, વળી ગયો મૂર્ખાઈ કરી, બાકી તો કઈ લેવા દેવા છે. અંદર થી નાયક ભગવાન ને છૂટો પાડ્યો છે, છૂટો છે એને, છૂટો નથી એમ નથી, એ તો પોતે ભૂલી ગયો છે. અંદર થી નાયક ભગવાન ને છૂટો પાડ્યો હશે તો મરણ સમયે તે છૂટો થશે. અથવા જે ભિન્ન જ્ઞાયક છે, અલિપ્ત જ્ઞાયક છે, નિર્લેપ જ્ઞાયક છે, એને જેમ છે એમ લક્ષમાં લીધો હશે, તો જયારે દેહ ને આત્મા છૂટા પડવાનો કાળ હશે ત્યારે તને કાંઈ એમ નહીં લાગે કે મારામાંથી કાંઈ જાય છે. દેહ છૂટતા મારામાંથી કાંઈ જાય છે એવું કાંઈ નહીં લાગે. અખંડ જ્ઞાયક હું એમ ને એમ સાબુત છું, મારા ભાનમાં છું. દેહ તો દેહના કારણે પરમાણુ સંયોગ રૂપે થયા હતા, વિયોગ રૂપે થાય કે સંયોગ રૂપે થાય, સંયોગ રૂપે થતા કોઈ લાભ નથી, વિયોગ રૂપે થતા કોઈ નુકસાન નથી. કોઈ દેહાંત થાય એટલે આત્માને નુકસાન છે એવું કાંઈ નથી, તો અનંત દેહ છોડ્યા કેટલું નુકસાન થયું હોત આત્માને, કઈ નથી થયું એવું ને એવું અખંડ તત્વ. અને જો દેહથી ભિન્નતા નહીં કરી હોય એટલે ભિન્ન જ્ઞાયકને લક્ષમાં નહીં લીધો હોય તો મરણ સમયે ભીષમાં મિસાઈ જશે. દેહની એકતાની જે પરિસ્થિતિ વર્તી રહી છે એમાં એટલી ભીષ આવશે ભાવની અંદર, શરીરની વેદના વેદનામાં થશે, વેદનાની તો ભીષ આવશે, પણ એના કરતા પણ મોટું ડિપ્રેશન હું મરી જાઉં છું એનું વધારે હોય છે. હું મરી જઈશ, હું નહીં હું હું મરી જઈશ, મારો નાશ થઈ જશે, એ જબરજસ્ત મોટામાં મોટી દુઃખની પરિસ્થિતિ છે. નાશ થતો નથી પણ નાશ તુલ્ય દુઃખ છે, કેમ કે હાથો નાશ માની દે છે. ભીષમાં પીસાઈ જશે માટે ટાણા છે, અત્યારે વખત છે. આ એક બહુ માર્મિક વાત છે, ટાણા છે એમ કે છે, કેમ કે આવો સુયોગ ભાગ્ય જ મળે છે. જૈન દર્શનનો યોગ થયો અને એમાં મૂળ માર્મિક મૂળ મર્મને વાત લક્ષ ઉપર આવી, ધ્યાન ઉપર આવી, વિચારની ભૂમિકામાં આવી, સમજવા માટે સામે આવી, ભાગ્ય જેવું ટાણો મળે છે. હવે ગ્રહણ કરવું બાકી છે, સમજવા મળે છે, ગ્રહણ કરવું બાકી છે. અને સમજવું છે એ ગ્રહણ કરવા માટે, સમજવું છે સમજવા ખાતર, સમજવું નથી ગ્રહણ કરવા માટે. એમાં ટાણા ઓછા આવે છે અને એ ટાણામાં તો દેહથી ભિન્નતા કરી લેવા જેવી છે, એટલે ભિન્ન જ્ઞાયકને લક્ષમાં લઈ લેવા જેવો છે. ઓળખાણ કર્યું કે લક્ષ બંધાઈ ગયું. ઘણી વાર એ દ્રષ્ટાંતમાં લઈએ છીએ, એક કિંમતી ચીજ ખોવાય મોટો, કિંમતીમાં કિંમતી હીરો હતો, બધી મિલકતની બરાબરીમાં એક હીરાની કિંમત વધી જાય એવો મોટો કિંમતી હોય, કે એની બીજી બધી સંપત્તિ કરતા એકની કિંમત વધી જાય, એ હીરો ખવાઈ જાય તો બધા કામ મીઠા મૂકી ગોતે કે ન ગોતે, કેટલા કામ પડતા મૂકીને ગોતે, ઘરમાં ખોવાનો છે કે બહાર નથી ખોવાનો, તોય બીજી વાત વખતે પ્રવેશે નહીં. કોઈ બીજી વાત કરવા આવે અત્યારે હમણાં કોઈ વાત નહીં. આ એક ચીજ જડી જાય પછી બીજી વાતનો અવકાશ છે, એ પહેલા એને માથામાં જગ્યા થાય. આ સ્થિતિ એકવાર આત્મા માટે થયા વિના એની વાસ્તવિકતા ઉભી નહીં થાય. છે, ઘણી વાતો કરી છે. સિંહ પાછળ દોડતો હોય, ચોર લૂંટારા આવી ગયા, ખાવા રોકાય કે નહીં. એવો ઉત્કૃષ્ટ કોટીનો જન્મ મરણ છૂટી જાય એવો વિષય ચાલ્યો છે. ત્યાં એની કિંમત કરી લેવા જેવી છે. આવી ચીજ માંગીએ છીએ, સામે આવે અને જીવ ગ્રહણ કરી લઈએ તો અનંત કાળનો છેડો નિમેડો આવી જાય છે. આથી બીજી મોટી કઈ વાત હોય, કિંમત આવી એ એક બહુ મોટી વાત છે. સમજણની સમજે છે, સંમત થાય છે, પણ જેટલી હૃદયની કિંમત છે એટલી હૃદય કિંમત ભાસતી નથી. ત્યાં સુધી એ વિષયની ગંભીરતા, એ વિષયને હસ્તગત કરવાનો પ્રયાસ પ્રયત્ન સાવધાની અથવા જે ઉત્સાહ હોય પરિસ્થિતિ ઊભી નથી થતી. કુદરતી રીતે જે ઊભી થવી જોઈએ, વાસ્તવિક રીતે ઊભી થવી જોઈએ, એ થતી નથી. પરાણે તો કેટલી પ્રીત થાય, પોતાને પોતાના આત્માની દયા ન આવે, અનંત જન્મ મરણ છે, ત્રાહી માન પોકારી ગયો હોય તો દયા એનું ના પાત્રતા છે. એવા અધિકારી જીવને આ વાત કહી છે, જે આત્માને પોતાના અનંત જન્મ મરણથી છોડાવવા માટેની દયા આવી હોય એવા અધિકારી જીવને આ વાત કહી છે. અને તે જ આ વિષય આ વાત આ તત્વ ગ્રહણ કરવા માટે ઉત્સુક થાય છે. બીજો સમજે છે પણ ઉત્સુક નથી થઈ શકતો. સમજે ઘૂસાઈ જશે જેમ પાણી પાણીની આંગળી બોલીને પાટી ઉપર લખ્યું, કેટલો ટાઈમ રહેવાનો? આંગળી બોલીને એકડો કર્યો પાટીમાં, હમણાં પાણી ઉડી જશે. સમજણ તો હમણાં ક્લાસ થઈ જશે ઘડીકમાં. એક સાહેબ પ્રતિકૂળતા આવશે ત્યાં સમજણ અધર રહી જશે. એટલો પ્રતિકૂળતામાં, નાની પ્રતિકૂળતામાં, નાની અનુકૂળતામાં શું ચાલશે? એટલે સમય છે જી હાથમાં, અને કામ પહેલા કરી લેવા જેવું છે. આખા સંસારને એટલે આ સંયોગ, જે સંયોગની સાવધાની પોતે કરી રહ્યો છે એ બધા સંયોગનો એક પોટલું બાંધ. જગત ઇષ્ટને આત્મા જે પ્રાધાન્ય આવવું જોઈએ, જે મુખ્યતા આવવી જોઈએ આ કાર્યની આવતી નથી, અને કામ કોઈ દિવસ થતું નથી. બાકી ઉપર ઉપરથી અન્ન દ્વારા બધું સાંભળ્યું, વાંચ્યું, ક્રિયાઓ કરી, બધું કર્યું, જ્ઞાનને માથાફોડ કરી, જ્ઞાનના રસ્તે ને આચરણના રસ્તે ક્રિયાની માથાફોડ કરી. મુખ્યતા જે ધ્રુવતત્વને શુદ્ધાત્માને પરમેશ્વર પદને આપવી જોઈએ, એ પરમેશ્વર પદ ભાષે તો આપે, પાછા બધા ઓળખ્યા વગર કેવી રીતે આપે? ઓગણએંશી લોક ભાવનાની અંદર, બાર ભાવના ની અંદર એક લોક ભાવના છે ને, એમાં ત્રણેય લોકના વિષયને સિદ્ધ કરેલો છે. અને એ વસ્તુનું સ્વરૂપ છે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક. એ ચારેય ગતિ સદાય છે આ સંસારમાં. લોકના જે ત્રણ ભાગ છે એની બરાબર વચ્ચે મધ્યમાં મનુષ્ય લોક છે, ઉપરના ભાગમાં દેવલોક છે, નીચેના ભાગમાં નારકે છે. મનુષ્ય જે થોડે નીચે દેવોના પણ સ્થાન છે, જંતર ભવનવાસીના જંતર નીચે સુધી છે, અને ત્રિંચો આખા લોકની અંદર છે. નિગોપ ત્રિંચ ગતિમાં છે, બાકી તો જળચર ખેચર અને ભૂચર છે એ બધા મધ્ય લોકમાં છે. એ રીતે ચારે ગતિ સદાય છે. જીવનના પરિણામનું ફળ છે એ ચારે ગતિ છે એ શું જ્ઞાન કરાવે છે કે જીવનના પરિણામ અપરાધનું જ્ઞાન કરાવે છે. ચારે ગતિ જેમ ચાર કક્ષાની ચાર કોટીની જેલ હોય, એ બી સી ડી નંબર એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર જેનો ગુનો હોય એ પ્રમાણે એની જેલ આપે કે ભાઈ આને આ નંબર મને આ કોટડીમાં મોકલી દેજો, આને આ વિભાગમાં મોકલી દેજો, આ મોટો ગુનેગાર છે એને આ જગ્યાએ મોકલી દેજો. એમ આ ચાર ગતિ છે, ચારે જેલ છે, પરિણામના ફળ છે. પણ એ ચારે ગતિના જે પરિણામ છે એમાં બધા અપરાધના જ પરિણામ છે, કોઈ આરાધનના પરિણામ નથી. આરાધક ભાવે મુક્તિ છે, આરાધક ભાવે સંસાર નથી કે સંસારની કોઈ ગતિ નથી. અથવા આરાધક ભાવે પંચમ ગતિ છે અને વિરાધક ભાવે ચાર ગતિ છે. સમ્યક દર્શન થાય કે ચાર ગતિમાંથી બે ગતિ છૂટી જાય, બે ગતિની વિચ્છેદ લીધી છે, ત્રિંચ નારકે નથી અને શ્રેણી માંડે ત્યારે એને પછી બાકીની છૂટી જાય છે. ચરમ શરીરી હોય ત્યારે એક ગતિ છૂટી જાય છે, દેવની એટલી મનુષ્યની છેલ્લી હોય છે, પછી એ વિચ્છેદ થઈ જાય છે શ્રેણી માંડે ત્યારે. ચાર ગતિમાં બે ગતિ જે વધુમાં વધુ ભયંકર છે, દુઃખદાયી છે, એ તો સમ્યક દર્શનના કાળમાં જાય છે. કર્મયોગ વિષયમાં તાત્પર્ય નીકળે છે કે અધ્યાત્મમાં સમ્યક દ્રષ્ટિનો મહત્તા અને મહિમા વિશેષ આપી છે અધ્યાત્મ શાસ્ત્રોમાં. મુનિરાજ છઠ્ઠે સાતમે ગુણ સ્થાને હોય તો પણ એમણે સમ્યક દ્રષ્ટિની મહિમા કરી છે, કેમ કે તો આઠમી પ્રકૃતિની જ ઈચ્છતી છે એની અંદર, તો નવ દસ પ્રકૃતિ વધારે ફેર નથી ચોથા ગુણ સ્થાને છઠ્ઠા ગુણ સ્થાન. બરાબર. એનું કારણ શું છે કે જે સંસારમાં રખડાવવામાં જે બહુ તકલીફ વાળી એવી વાતો છે એ બધું તો એને ચોથા ગુણ સ્થાન કરે. રાજાને તો કેદ કર્યો ત્યાં, હવે લશ્કરીયું છે એમાં કોઈ શક્તિ નથી, ભલે સંખ્યા દેખાય તો હું કહીએ રાજા અમાઈ ગયો, લશ્કર તો આપોઆપ તાબે થવાનું છે. એટલે ચતુર્થ ગુણ સ્થાનની સમય દ્રષ્ટિની વિશેષ કરી છે. એ તો કરણનું રૂપ પણ ગણિતથી સાબિત થાય એવો વિષય છે. આ પણ ગણિતનો વિષય છે. ચારે ગતિ એ સરવાળો આવેલો છે. એક ભવની અંદર એક જીવ જે તે પ્રકારના વિરાધક પરિણામો કરે છે એનું ટોટલ શું કે એને બીજી ગતિ મળે તે સરવાળો. વિરાધક પરિણામ એટલે મુક્તિ બંધનના પરિણામ તે વિરાધક અને મુક્તિના પરિણામ તે આરાધક. બધા બંધનના પરિણામ કર્યા ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં જાય તો એ બધા બંધનના પરિણામ છે. ચ ચારે ગતિમાં જે જીવો જન્મ મરણ કરે છે એ બધા વિરાધક ભાવો પ્રણમી પ્રણમી ને એક પછી બીજી ગતિ, એક પછી બીજી ગતિ એમ ફેરાટ કરે છે. જગતમાં બે જ જાતના પરિણામ નો જો વિભાગ પાડવામાં આવે તો બે જ વિભાગ છે, એક આરાધક પણ એક વિરાધક પણ. ત્રીજી જાતના કોઈ પરિણામ છે નહીં જગતમાં, આ સિવાય પણ કઈ કરી શકાય એવું કઈ છે? શું કરે છે એને પોતાને તપાસવાનું, પોતાને નક્કી કરવાનું, પોતાને નિર્ણય કરવાનો અને પોતાનું હિત થાય એમ કરે. એટલો સમજદાર છે કે પોતાનું હિત થાય એમ કરે. હિત એને સમજાવવું જોઈએ.
આત્માથી
વિરાધક છે. સરળ રીતે જીવન જીવતા એટલે દેહાત્મ બુદ્ધિ નથી એમાં. હવે મારો પ્રશ્ન છે કે આપ ભલે સરળ રીતે જીવન જીવો છો તો એમાં દેહાત્મ બુદ્ધિ નથી? દેહ ને આત્મા, દેહ તો જડ છે, અજીવ છે. દેહમાં સુખ, દેહની અનુકૂળતામાં સુખ, એ તો જડ બુદ્ધિ થઈ. જળમાં સુખ તે જડ બુદ્ધિ થઈ. મિથ્યાત્મને ભયંકર કરતા ભાસે નથી. કશાય થોડો મંદ થાય તો એમ થાય કે ના બીજું તો કઈ ગડબડ નથી કરતા, પાપ તો નથી કરતા, અપ્રમાણિકતા નથી કરતા, ચોરી નથી કરતા, બીજું નથી કરતા, ત્રીજું નથી, આ ને આ ને આ ને. અનેક જાતના જે લૌકિક રીતે અશુભ અને દૂષણ ગણાય છે એ તો નથી એમ
નથી.
સંતોષાઈ જાય છે પછી. મોટી ભૂલ તો પછી સૌથી મોટી એ ભૂલ છે. એવું એ સૌ બધાથી મોટી ભૂલ છે કે ચાલો બીજા કરતા તો આપણે સારું છે, બીજાની જેવું કંઈ નથી કરતા. પણ બીજા તો ચાર ગતિમાં રખડ છે, અહીં તો ચાર ગતિમાં જે છૂટવાની વાત છે. એટલે પહેલામાં પહેલું એ સમજવું છે કે અજ્ઞાન અને મિથ્યાત્વ શું, જે ચાર ગતિનું કારણ છે, અનંત જન્મ મરણનું પરિભ્રમણનું કારણ છે, અને પોતાનું મૂળ સ્વરૂપ શું, કે જેને અવલંબતા જેને લક્ષ્યમાં રાખતા પોતે ભીંગ પડીને પંચમ ગતિને પ્રાપ્ત થાય, ચાર ગતિ છૂટે. આ એક ચકલાનો જીવ છે, એ ચકલી માટે ચોખાનો દાણો લાવે છે, બીજા શું પાપ કરે છે? એ તો તિર્યક જેવું થયું. તિર્યકમાં એમાં માણસમાં શું ફરક પડે? પોતાના કુટુંબ પરિવારને સરખી રીતે જાળવે રાખે કરે, તો અપુત્ર ગરુડિયાને દવડાવે છે. શું કરવાનું? તિર્યકમાં શું, પણ તિર્યકમાં માણસમાં ફેર શું? કે માણસને એ વિવેક છે કે મારો ઉદ્ધાર કેવી રીતે થાય, મારો મોક્ષ કેવી રીતે થાય, એ વિશેષતા અહીંયા છે. ત્યાં એ વિશેષતા નથી. એ વિષયને સ્પર્શો ને તો એક તિરિંગ જીવન જીવો અને એક મનુષ્ય જીવન જીવો એમાં ફરક શું પડ્યો? કઈ ફરક નથી. એટલે એ તો વધારે ક્રમ બાંધે છે એમ એનો અર્થ છે. જેટલો રાગ દ્વેષ મોહ વિશેષ એટલો અપરાધ વિશેષ. તિરિંજ કરતા મનુષ્યને જ્ઞાન વધારે છે માટે અપરાધ વધારે છે એમ નથી. જ્ઞાન ને રાગ જુદી જુદી ચીજ છે, જ્ઞાન ને મોહ જુદી જુદી ચીજ છે. જ્ઞાન હોય એને કર્મ વધારે બાંધે પણ ખરો, જ્ઞાન વધારે હોય એને વધારે કર્મ બાંધે, જ્ઞાન વધારે હોય એને કર્મ ઓછા પણ બાંધે. જ્ઞાન ઓછું હોય ને કર્મ ઓછા બાંધે, ને જ્ઞાન ઓછું હોય ને કર્મ વધારે પણ બાંધે. એટલે તો બે સ્વતંત્ર વસ્તુ થઈ ગઈ. તો અભંગ લ્યો તો બંને વસ્તુ સ્વતંત્ર છે.
દેહાત્મ બુદ્ધિ છે, દેહાત્મ બુદ્ધિ એ જ મૂળ છે. એ પછી કોચ ચાલે
તાંડવી અમરસાથ ની નાખે જાય છે. પરિણામ જેવા તીવ્ર કરે છે એવા એના ફળ આવે છે. એ તો કુદરત ના ઘરે ચીજ છે. પરિણામે બંધ ને પરિણામે મોક્ષ સિદ્ધિ વાત છે. સારી બુદ્ધિ જીવોના પરિણામનું ફળ છે, કલ્પિત નથી. ઘણા એમ કહે છે કે આ બધું સ્વર્ગ નરક ને બધું કલ્પિત છે, બધું આયનાય છે, કોઈને દુઃખી જોવે, કોઈને સુખી જોવે, એ વાતથી ગપ્પા મારવાની છે. કોઈ વ્યવસ્થિત વાત સમજણ વાળી નથી એની અંદર. જેને પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનારા કેટલાક જીવોને મારી નાખવા અને કેટલા કાળ સુધી એની ક્રૂરતા કરવી એની કોઈ હદ નથી. તેને તે અતિશય ક્રૂર પરિણામોના ફળરૂપે જ્યાં બેહદ દુઃખ બધું ભોગવવાનું હોય છે એવું સ્થાન તે નરક છે. મારે નહીં નાખે, પરિણામો રાખે છે એમ કે છે. જેટલા મને આડા આવે નહીં તો જોઈ જ નહીં. ક્રૂર પરિણામ છે, કઠોર પરિણામ છે, ક્રૂર પરિણામ. એ ક્રૂર પરિણામ છે એનું ફળ નારકી છે. તે ભોગ્ય શેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ છે. અનાદિ અનંત નારકીના સાત પાઠડા છે. એ કોઈ બનાવેલી ચીજ નથી. ઉપર સોળ સ્વર્ગ ને જે પાંચ અનુત્તર વિમાન છે એ કોઈ બનાવેલી છે જ નથી. અનાદિ આનંદ છે. અનાદિ આનંદ એટલે એને દ્રવ સ્વભાવમાં લઈ લીધું. શું છે બધું પુગલ ની પર્યાય? ચૌદ રાજ બ્રહ્મ, ચૌદ રાજલોક જે છે બ્રહ્માંડ છે, એમ બધું પુગલ ની પર્યાયો છે. પણ એ અનાદિ આનંદ છે. ભલે એમાં પરમાણુમાં ફેરફારો થાય છે પણ જે સ્થૂળ રચના છે એમાં કોઈ ફેરફાર નથી થતો. અનાદિ આનંદ છે. મનુષ્ય લોક અનાદિ આનંદ છે. પછી કાળ અનુસાર અહીંયા થોડા ફેરફાર થાય તો ભાઈ અત્યારે ત્યાં પર્વત હોય, ત્યાં પાણી હોય, ક્યાંક પાણી હોય, ત્યાં પર્વત હોય, ખાડા ટેકરા બીજે સામાન્ય જે ફેરફારો થાય. પણ આખા મનુષ્ય લોકમાં મનુષ્ય લોક તરીકે જ મનુષ્ય લોક રહી બરાબર. થોડા ક્ષેત્ર ઊંચા નીચા થાય એ જુદી વાત છે. સામાન્ય ફેરફારો થાય પણ એ અનાદિ આનંદ છે. એ જીવોના પરિણામ અનુસાર એને ફળ ભોગવવા માટેના સ્થાનો છે. એમાં એક આ નરક ગતિનો દ્રષ્ટાંત સમજાવ્યું છે કે પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા આ કરનારા કેટલાક જીવોને, કેટલા જીવોને મારી નાખવા એની એને કોઈ હદ નથી. અત્યારે આ મત્સ્ય ઉદ્યોગ ફેલાવે છે. અનાજ છે એ ઓછું પાકે છે અને માણસો ભૂખે મરે છે. માટે દરિયાઈ ખેતી કરો નામ આપે છે. જમીન ઉપર ખેતી કરીને અનાજ ગણે છે એમાં દરિયાઈ ખેતી ઇલ્ડિંગ કે છે. એને પણ ખેતી કે છે. મનુષ્યોને જીવવા માટે, મનુષ્યોને જીવવા માટે શું કરવા કરવું કે મનુષ્યોને જીવવા માટે એમાં ખેતીની અંદર આ જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે. અસંખ્ય જીવાતો, અસંખ્ય જીવો મરે. શું કરવા કે અનાજ મનુષ્યોને ખાવા માટે સડી ન જાય કે ખરાબ ન થઈ જાય કે બચી જાય કે નાશ ન થાય. એટલે મારી અનુકૂળતા, મારા દેહની અનુકૂળતા સાધવા માટે કેટલા જીવો વચ્ચે આડા આવે તો બધાને ગણી નાખવા, મારે નાખવા. અને એવું કેટલા કાળ સુધી કરવું? જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી. એને પછી કઈ મરવું જ નથી. એને તો અનંત કાળ જીવવું જ છે અભિપ્રાયથી. નિષ્ણાત છે ખેતીની અંદર પણ એ બધા એવા હિમાયત કે સારામાં સારું અનાજ પકાવવા માટે આ દવા કરવું જ જોઈએ, કરવું જ જોઈએ. પોતે તો એની પાંચ પછી વેગાવાળી પણ આખી તે કરતો હોય, પણ આખી દુનિયાનો હિસાબ કિતાબ એ કરતો હોય. કે આપણા દેશમાં કે આખા વિશ્વમાં જાપાન આવી ખેતી કરે છે, તો ફલાણા આવી સરસ ખેતી કરે છે, હું આ ફલાણા દેશે આ દવાથી આટલી પ્રગતિ કરી, આખી દુનિયામાં આવી પ્રગતિ કરવી, પરિણામ બેઠો બેઠો કર્યા છે, નિષ્ણાત થઈ ગયો ને એક વિશ્વ. કેન્સર થયું છે આ કરે વિચારે જીવન જીવો, તો ચોખ્ખું દૂધ ખાવું, ચોખ્ખું ઘી ખાવું, ગામડામાં ચોખ્ખી હવા લેવી, ગામડાનું જીવન જીવવું, એવી રીતે જીવતા હોય સમજદાર માણસ. ભણેલા ગણેલા ખેડૂત, વિલાયતી ખાતર ઓછું વાપરવું, ખાતર ઓછું વાપરવું, છાણીનું ખાતર વધારે વાપરવું, બધું ખેતીની દ્રષ્ટિએ બધું જાણતા હોય. અમારે દૂધ તો એવું સરસ આવે, ઘી તો એવું સરસ બને ઘરનો, અમારે કેન્સર કેમ થઈ ગયું? અભિપ્રાયની અંદર પોતાની સગવડતા ખાતર, અગવડતા કરનારા જેટલા વચ્ચે હોય બધાને કેમ દૂર કરવા માટે કાંઈ વિચાર એનો કરવો નહીં, કોઈ સાવધાની નહીં, કોઈ યત્ન નહીં. એવા કોઈ ક્રૂર પરિણામ કે જેને હદ નથી, બેહદ ક્રૂર પરિણામ થાય છે, અતિશય ક્રૂર પરિણામના ફળરૂપે જ્યાં દુઃખ પણ એવું બેહદ ભોગવવાનું હોય છે, એવું સ્થાન તે નરક છે. એક ગણિતના વિષયનો દાખલો આપ્યો છે કે લાખો ખૂન કરનારને લાખ વાર ફાંસી મળે, એવું તો આ લોકમાં કોઈ વિષયની વ્યવસ્થા નથી, મનુષ્યની અંદર એવી કોઈ જોગવાઈ નથી કે એક બોમ્બ નાખે ને લાખ માણસોને મારી નાખે, કેમ કે એ મારા દેશના દુશ્મન છે, મારા દેશના એ દુશ્મન છે, મારી જમીન લઈ લેવા આવે છે, જમીન કેવી તારી હતી, આટલી મારા દેશની જમીન પચાવી પડીને હજી આગળ વધતા જાય છે, મારી નાખો બધાને બોમ્બ ફેંકીને, વિમાનમાં બોમ્બ મારી નાખો, જેને મારી નાખે છે એ તો બિચારા હાવ નિર્દોષ હોય છે, વેર કોકનું રાજકોટના ઉપર. આ તો કહે ને કે ભાઈ આની હેરાન વાંધો ને આની હેરાન કરે, એના જેવું છે શું, એમ એના રાજ કરતા હારે વાંધો, નિર્દોષ માણસ આપણે આડોડાઈના પરિણામ જે થાય છે, ક્રૂર પરિણામ, માયા સહિત ક્રૂર પરિણામ, એને કઈ લાખ વાર ફાંસી દેવાતી નથી, લાખ ને મારે તો કઈ લાખ વાર ફાંસી દેવાતી નથી, એક ને મારે તો ફાંસી, લાખ ને મારે તો ફાંસી, એક વખત ન્યાય થી તો ગળ બેસે એવી વાત નથી. કહે છે કે તેને તેના ક્રૂર ભાવનું જ્યાં પૂરું ફળ મળે છે તે અનંત દુઃખ ભોગવવાના ક્ષેત્રને નરક કહેવાય છે. એને ઓછું ફળ મળે, હું એને અડકું મળે, જ્યાં વધારે નહીં ઓછું નહીં, કુદરતનો ન્યાયનો કાંટો હીરાના કાંટાથી પણ વધારે સમતોલ હોય છે, એ ના ઓછું તોડે ન વધારે તોડે, ક્યાંય બરાબર એના પાછો સમય નક્કી હોય, એક સમય વહેલો નહીં, એક સમય મોડો નહીં, એને ફળદાન શક્તિ જ્યારે એની ઊભી થાય કુદરતી આવીને ઉભો રહ્યો, ગમે ત્યાંથી આવીને ઉભો રહ્યો, કોઈ પ્રતિકૂળતા ન હોય ને એક સેકન્ડમાં ધડાકો થઈ જાય, એમ નામ કુદરત. આ તો એટલા માટે કે છે, જીવ આવા પાપના પરિણામ કરે તો પાછું વાળીને ધડાક જોવે, કે તું માનીશ નહીં કે અત્યારે ફળ નથી દેખાતું એટલે ફળ નહીં મળે, કુદરત કોઈને છોડતી નથી. એટલે કુદરતના જે સહજ પરિણામના જે ગુણધર્મો છે એનાથી કોઈને મુક્ત થવાનો પ્રશ્ન નથી. ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર ચોરાસી લાખ પૂર્વ સંસારમાં છે, 16 લાખ પૂર્વ જે આયુષ નિપૂર્ણ થાય સમંદર ભગવાન, કુદરતની વ્યવસ્થા છે, આઘાતનો એટલો શુભ બંધ આયુષમાં પડ્યો, એવો શુભ ભાવથી અઘાતીનો જે બંધ પડ્યો છે, જે સ્થિતિનો, એ છૂટે ક્યારે? એના સમયે છૂટે, એ પહેલા કોઈ અધિકાર નથી છોડવાનો, એ કુદરતની વ્યવસ્થા છે. સંસાર નું દુઃખ નથી, પણ છે એ સંસાર. ભગવાનને નમે સમક્ષિત ભગવાનના આત્માને શું લેવા દેવાય? નમે તો ભલે ન નમે તો પછી એવું મારો દુઃખ કરી નથી. શું કરવા નમીએ છીએ? એવા જીનેન્દ્રને નમીએ છીએ શું કરવા? કે હામ નથી જોતા, એટલે એમાં લપકાય તો કોઈ નમન ના કરે. નિર્ભય કરીએ છીએ, મોટી વાત કરીએ છીએ. નમન કરે છે એ મોટી વાત નથી, એ નમન કરે છે એની સામે જોતા નથી એ મોટી વાત છે. મોટી વાત તો એ છે, આવે છે ને નાટક ની અંદર ડાયલોગ આવતા, લાખ રૂપિયાની લાંચ આપું તો બી લાખ રૂપિયા બહુ મોટી વાત કહેતા, નહીં કોઈ મળે આવો તને દેનારો. હું લોકો દેનારો તો મળશે, પણ આ નહીં ના પાડનારો કોઈ તને નહીં મળે. દેનારા ઘણા હશે ને લેનારા ઘણા હશે, ના પાડનારો કોઈ નહીં મળે, એની કિંમત છે. પણ બાહ્ય દ્રષ્ટિથી જીમ જુદી કિંમત આવે છે, અંતર દ્રષ્ટિનો આવી દઉં છે. અભિમાની કે બધાને યાર બહુ લગવાડ રાખે તો કે એને બધે થી લાભ લેવો છે, માટે બધા ટકોડા ટકોડા કરે છે, બધાની પ્રશંસા કરે છે, બધાની ખુશામત કરે. વાપરો તો મૂરખ છે, ઉડાડ્યું છે બધું, આગળ પાછળનો વિચાર કર્યા વિના ખર્ચો કરી નાખે. ન વાપરે તો કંજૂસ છે, દુનિયા તો દોરંગી છે, બે બધું બોલશે. તું તારો રસ્તો સમ્યક માર્ગ પકડી લે, તું એવો સમ્યક સાચો માર્ગ પકડી લે તારો રસ્તો. દુનિયાને જે કહેવું હોય કે, દુનિયાની સામે નથી જોવું એમ નક્કી કર. જીનેન્દ્ર સમોસરમાં જીનેન્દ્ર શું બતાવે છે? જો હું દુનિયાની હામો નથી જોતો, આ સ્વ ઇન્દ્ર આવ્યા હું હામો નથી જોતો. આ બધા સ્તુતિ કરે છે, આપને તો કઈ સ્તુતિ કરતા હોય તો મારે હામો જવાનો પ્રશ્ન નથી. બધા સ્તુતિ કરે છે, સ્વ ઇન્દ્ર પોતે સામે નથી જોતા. એમ લોકસંજ્ઞા વાળો જીવ લોકોની સામે જોવે છે કે લોકો શું કહેશે, લોકો શું કહેશે. એ તો લોકસંજ્ઞાનો અપરાધ છે, બહુ મોટો અપરાધ છે લોકસંજ્ઞા. અનેક દૂષણ, અનેક પ્રકારના બીજા અપરાધ થવાનું એ કારણ છે લોકસંજ્ઞા. માટે લોકો શું કહેશે એ સામે જોઈને તું સુંદર માર્ગને, આ સુંદર માર્ગને, આ સમ્યક માર્ગને છોડીશ નહીં. ભોગવવાના જે ક્ષેત્ર છે, અનંત દુઃખ ભોગવવાના ક્ષેત્રને નરક કહેવાય છે. તે નરક ગતિના સ્થાન મધ્યલોકની નીચે છે અને તે શાશ્વત છે, અનાદિ અનંત છે, એટલે શાશ્વત છે. તેની સાબિતી યુક્તિ અને ન્યાયથી બરાબર કરી શકાય છે. ન્યાય પણ યુક્તિ નથી, એક ખૂન કરે ને લાખ ખૂન કરે, મનુષ્યમાં કોઈ વ્યવસ્થા નથી. કુદરતના ઘરે એ વ્યવસ્થા છે, એ રીતે એની સાબિતી થાય છે. Thank you.
આજે બે એમસી સીમાનો ધારો